અરિયન પરમાત્માના જો દાસ નહીં બનો તો સંસારમાં ક્યાંય પણ તમને પ્રભુત્વ નહીં મળી શકે. તો બિરુદ ક્યું લેવું છે? ભગવાનના દાસ તરીકેનું લેવું છે કે જગતના સ્વામી તરીકે લેવું છે? ભગવાનના દાસ તરીકે લેવું છે. નમ્રતા, દાસત્વનો અર્થ નમ્રતા. તો અરિયંતને નમસ્કાર મારા જીવનમાં નમ્રતા આપે છે. અને નમો સિદ્ધાણમ, સિદ્ધને નમસ્કાર શું કરે છે? તો કે મને નિશ્ચળતા આપે છે. સિદ્ધ ભગવાન પોતાના સ્થાનમાં સાદી અનંત કાળ સુધી ત્યાંથી ખસવાના નથી, નિશ્ચિંત બની ગયા છે, નિશ્ચળ છે, એ સ્થાન ભ્રષ્ટ થવાના નથી. આપણું પંચિમ ગતિનું એ અંતિમ સ્થાન છે. તો સિદ્ધને નમસ્કાર નિશ્ચળતા આપે છે. આચાર્યને નમસ્કાર નિર્ભયતા આપે છે. કેમ કે પોતે સદાચારને વરેલા હોવાથી એને કોઈ ભય નથી. મેં ઘણીવાર કહેલું છે કે જગતમાં ભય કેને છે? દુરાચારીને છે. જેને દુરાચાર કર્યો, કોઈ પણ પ્રકારનો કર્યો, પછી વ્યસનનો કર્યો, ચોરીનો કર્યો, અથવા તો ગમે તે કર્યો, પણ જેના જીવનમાં દુરાચાર છે એને ભય છે. પણ જે સદાચારી છે સદાને માટે નિર્ભય છે. એટલા માટે આ જૈન સંઘ એટલો બધો સદાચારને વરેલો છે કે લગભગ એ નિર્ભય છે. એને પ્રાય અપવાદમાં કંઈક એવું બને, બાકી સામાન્ય રીતે 99.99% જૈન પરિવારોમાં આ સદાચાર ગળથૂથીમાં આવેલો છે. કોઈ કહી શકાય એવા દોષ પ્રાય કરીને આપણે સેવતા નથી. તો અરિયંતને નમસ્કાર નમ્રતા આપે, સિદ્ધને નમસ્કાર નિશ્ચળતા આપે, આચાર્યને નમસ્કાર નિર્ભયતા આપે, અને ઉપાધ્યાયને નમસ્કાર શું કરે? એને સંસારને બદલે સમજે છે કે પરભાવ અને પરસ્પૃહા, પર પદાર્થમાંથી છૂટીને માત્ર મારે એક આત્મામાં રહેવા જવું છે. એટલે ઉપાધ્યાયને નમસ્કાર નિસ્પૃહ બનાવે છે. તમે નિસ્પૃહ બની જાઓ, તમને જગતના બનતા બનાવોને જોવો પણ એમાં ભળો નહીં. બી ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. સંસારમાં રહો પણ સંસારના બનીને નહીં. આ ઉપાધ્યાય ભગવાન, જગતમાંથી આપણે રાજીનામું નથી આપી શકતા પરંતુ એમાં લેપાય નહીં. તો આ ઉપાધ્યાય ભગવંતની એક નિસ્પૃહ હતા, એને કોઈ સ્પૃહા નથી. અને જ્યાં સ્પૃહા નથી ને એ સંબંધમાં કુદરતી આનંદ છે. આપની સાથે હું સંબંધ બાંધું અને પછવાડે જો કંઈક સ્વાર્થ હોય ને તો તમને ને મનને બેને ઠોસ લાગે, પણ બિલકુલ નિષ્કારણ નિસ્પૃહતાથી થયેલો સંબંધ એમાં એક એવી મીઠાસ છે, મધુરતા છે કે જ્યાં બંને પક્ષે સામ સામે દેવાનું બને છે. બંને પક્ષમાં જ્યારે દેવાનું હોય ત્યારે કેટલો બધો આનંદ થાય. મને એમ થાય કે મારું કંઈક છે આપું, તમને એમ થાય કે મારું કંઈક આપું. આ નિષ્પૃહતા, આ સાધર્મિકોનો સંબંધ. સાધર્મિકોનો સંબંધ સ્વાર્થ આધારિત નથી, નિષ્પૃહતા આધારિત છે. તો ઉપાધ્યાયને નમસ્કાર નિષ્પૃહતા આપે, અને સાધુ ભગવંતને નમસ્કાર શું આપે? નિર્લેપતા આપે. લેપાય નહીં સંસારના બનતા બનાવોમાં, સંસારના બધા જ સગાવાલાઓમાં. પોતાનો સ્વધર્મ કરે પણ નિર્લેપતાથી કરે. તો આ પાંચ ગુણ થયા કે નહીં? નમ્રતા આપે, નિશ્ચળતા આપે, નિર્ભયતા આપે, નિસ્પૃહતા આપે અને નિર્લેપતા આપે. અને પછી કહે છે એસો પંચ નમુકારો સભ ભાવપણાસણો, એ જ્યારે તમે કરો ત્યારે શું થાય છે? નિર્મળતા આવે છે. અને પછી મંગલાણંચ સવ્ય સિંહ પડબંગ હોય, નિસંગતા આવે. જ્યારે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપનું એક માત્ર અંશ પણ સ્પર્શ થાય છે ત્યારે શું બને છે? જગતના ગમે તેટલા સંગમાં એ પોતાનો સ્વધર્મ કરે પણ એમાં નિસંગ બની નહીં. માત્ર એને આ બધા પાત્રો મારી સાથે કામ કરે છે તો બહુ સારી વાત છે, પણ નિસંગતા એટલે હું એકલો જ છું. આત્માને કારણે બીજા સંબંધોની સાથેનો સંગ એને સ્વાર્થ પ્રેરિત હોતો નથી. તો આ રીતે નમસ્કાર મંત્રના ગુણ પ્રાપ્તિની જ્યારે વાત કરીએ ત્યારે સાત વસ્તુઓ આપણને મળી. એ સાત વસ્તુઓને વારંવાર વિચારજો. નિર્મળતા જોઈએ છીએ, નમ્રતા જોઈએ છીએ, નિષ્પૃહતા જોઈએ છીએ. પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરો અને તે પ્રાપ્ત કરી શકે. તો આપણા જીવનમાં આ મંગલ હંમેશને માટે ઉભરાવા માટે જ આ મંત્ર મળેલો છે. આ મંગલ આપણા જીવનમાં સદાને માટે બની રહે એટલા માટે એ અક્ષરોનું સેવન આપણે કરીને આ મંગલમય આપણે બનીએ. મંત્ર પછી છે પણ મંગલ પહેલું. માત્ર એનું સ્મરણ કરવાથી મંગલ મળે. દ્રવ્ય મંગલ સંસારમાં ઘણા કરીએ છીએ, આપણે સ્વસ્તિક કરીએ, શ્રીફળ કરીએ, ગાયને એવા બધાને આપણે મંગલના ચિહ્નો કયા છે, પણ આ છે ભાવ મંગલ, સાક્ષાત મંગલ સ્વરૂપ છે. તો આ રીતે આ નમસ્કાર મંત્રમાં મંગલ સ્વરૂપ એવા પાંચે પરમેષ્ઠીઓને નમસ્કાર કરીને આપણે પણ એ મંગલના અધિકારી બનીએ, એ ભાવ સાથે એક માળા ગણીને આજનો આપણો સ્વાધ્યાય પૂરો કરશું. 5 મિનિટ. ॐ ह्रीं ॐ नमो सिद्धाणम्, ॐ ह्रीं ॐ नमो आयरियाणम्, ॐ ह्रीं ॐ नमो युवजायाणम्, ॐ ह्रीं ॐ नमो लोये सोऽसावणम्. एषो पञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेशिं परमं हवै मङ्गलम्. ॐ ह्रीं ॐ नमो अरिहन्ताण, ॐ ह्रीं ॐ नमो सिद्धाणम्, ॐ ह्रीं ॐ नमो आयरियाणम्, ॐ ह्रीं ॐ नमो वज्जा, ॐ ह्रीं ॐ नमो लोये सवसावण. एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्.
ओम ब्रीम नोम नमो अरियंता ओम ब्रीम नोम नमो सिद्धानम ओम ब्रीम ओम नमो आयरियान ओम ब्रीम ओम नमो योवजायान ओम ब्रीम ओम नमो लो एसो पंच नमो करो सव पाव मंगलानं च सवेसिं परमं भवै मंगलम् ओम ब्रीम ओम नमो अरियंता ओम ब्रीम ओम नमो सिद्धानम् ओम ब्रीम ओम नमो आयरियानम् ओम ब्रीम ओम नमो वजायान ओम ब्रीम ओम नमो एसो पंच नमो करो सव मंगलानं च सवेसिं परमं भवै मंगलम् ओम ब्रीम ओम नमो अरिहंता ओम ब्रीम ओम नमो सिद्धानम् ओम ब्रीम ओम नमो आयरिना ओम ब्रीम ओम नमो वजाया ओम ब्रीम ओम नमो एसो पंच नमो सवपा मंगलानं च सवेसिं परमं ओम नमो सिद्धानं ओम आयरियानं नमो लोये सवसावनं एसो पंच नमो करो सवपावपनासनो मंगलानं च सवेसिं परमं भवै मंगलम् ओम ब्रीम ओम नमो अरिहंतान ओम ब्रीम ओम नमो सिद्धा ओम ब्रीम ओम नमो आयरिना ओम ब्रीम ओम नमो वजा ओम ब्रीम ओम नमो आयरिना एसो पंच नमुकारो सव पावपनासनो मंगलानं च सवेसिं परमं भवै मंगलम् ओम ब्रीम ओम अरिहंतान ओम ब्रीम ओम सिद्धानम् ओम ब्रीम ओम नमो यरियानम् ओम ब्रीम ओम वजायानम् ओम ब्रीम ओम नमो एसो पंच नमुकारो सवपावपनासनो मंगलानं च सवेसिं परमं भवै मंगलम् ओम ब्रीम ओम नमो अरिहंतान ओम ब्रीम ओम नमो सिद्धानम् ओम ब्रीम ओम नमो आयरियान ओम ब्रीम ओम नमो वजायान ओम ब्रीम ओम नमो लोय सावण एसो पंच नमो करो सव पावपणा मंगला सवे सिं परम ओम ब्रीम ओम नमो अरियंता ओम ब्रीम ओम नमो सिद्धानम् ओम ब्रीम ओम नमो आयरिया ओम ब्रीम ओम नमो वजाया ओम ब्रीम ओम नमो लोये सवसाव एसो पंच नमुकारो सव पावपनासनो मंगलानं च सवेसिं परमं भवै मंगलम् ओम ब्रीम ओम नमो अरिहंतानम् ओम ब्रीम ओम नमो सिद्धानम् ओम ब्रीम ओम नमो आयरिया ओम ब्रीम ओम नमो वजायानम् ओम ब्रीम ओम नमो लोये सवसावण एसो पंच नमुकारो सवपावपनासनो मंगलानं च सवेसिं परमं भवै गलम ओम ब्रीम ओम नमो अरिया ओम नमो सिद्धान ओम ब्रीम ओम नमो यरियान ओम ब्रीम ओम नमो वजाया ओम ब्रीम ओम नमो लोय सवसा એસો પંચ નમોકારો સર્વ પાપ પણાસણો મંગલાણં ચ પરમં.
આવતા રવિવારે 9:15 થી 10:30.
રક્ષ રક્ષ જિનેશ્વર, રક્ષ રક્ષ ગુરુદેવ. અરિહંતાણં નમો, અરિહંતાણં નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો યુવજ્જાયાણં, નમો નોયે સૌવસાહૂણં. એસો પંચ નમુકારો સૌવ પાવ પણાસણો મંગલાણં ચ સૌવેસિન પર્વં હવૈ મંગલમ.
નમસ્કાર. મંત્રનો જે સ્વાધ્યાય આપણે કરીએ છીએ તે સ્વાધ્યાય સાધનામાં જવા માટે ઉપયોગી થાય માટે કરીએ છીએ. આ માત્ર કોઈ જ્ઞાન સત્ર નથી કે જાણી અને આપણે વિખરાઈ જવું. સાધનાનો અર્થ શું છે કે જે મંત્રનો જાપ કરીએ તે મંત્રનો અર્થ સ્વયં જીવનમાં પ્રગટ થાય. નમો અરિહંતાણમ એ અરિહંત પરમાત્માનો શબ્દ દેહ છે. જેમ કોઈ પણ એક દેહધારીને બોલાવવા હોય તો આપણે એનું નામ લઈએ છીએ કે એ ભાઈ ટોળિયા સાહેબ, સુરેશભાઈ, શશિકાંતભાઈ, નામ લઈએ એટલે એ દેહધારી જવાબ આપે. એ રીતે નમો અરિહંતાણમ જ્યારે બોલો છો ત્યારે અરિહંત પરમાત્મા સાક્ષાત આપણા મનમાં પ્રગટ થાય એ મંત્રનું કાર્ય છે. મંત્ર તે માટે છે કે એના શબ્દો પ્રગટ પ્રભાવી છે. એ શબ્દો બોલો અને મનરૂપી સન્નિધિમાં મનમાં અરિહંત પરમાત્માની મૂર્તિ, અરિહંત પરમાત્માનું નામ, અરિહંત પરમાત્માનું દ્રવ્ય સાક્ષાત પ્રગટ થાય એટલા માટે આ મંત્ર જાપ આપણે કરીએ છીએ. હવે અરિહંત પરમાત્માને જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ ત્યારે એ અરિહંત પરમાત્માનો સ્થાયી ભાવ શું છે? સ્થાયી ભાવ એટલે ક્યાં સ્વરૂપમાં પોતે બિરાજમાન છે? તો કહે છે કે શાંત અને સૌમ્ય રસમાં અરિહંત પરમાત્મા સદાને માટે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આપણે પણ અરિહંત પરમાત્માનું નામ લઈએ તો એના બે કાર્ય છે, મનની શાંતિ અને સંબંધ જગતમાં સમત્વ. શાંતિ અને સમત્વ એ અરિહંત પરમાત્માના ગુણ છે અને એને નમસ્કાર કરવાથી એ ગુણ આપણામાં આવી જાય છે. પાંચે પરમેષ્ઠીઓ શાંત રસના અમૃત કુંડ છે, અમૃતનો કુંડ છે. એને નમસ્કાર કરો એટલે શાંતિનો ઝરો હૃદયમાંથી વહેવા માંડે. અમૃત કુંડ એને નમસ્કાર કરો તો શું બને છે? શાંત રસના ઝરણા આપણા જીવનમાં ફૂટે છે. પાંચે પરમેષ્ઠીઓને વિશિષ્ટ વિશિષ્ટ શાંતિના આરાધક કયા છે? અરિહંત પરમાત્માને શાંતિનો દૂત કયો છે. આ જગતમાં આવ્યા અને શાંતિનો માર્ગ, શાંતિ કેમ પ્રાપ્ત કરવી? આપણે જુઓ સંસારની બધી જ પ્રવૃત્તિને અંતે શું જોઈએ છીએ? સુખ અને શાંતિ. આપણી તમામ પ્રવૃત્તિઓનો અંત શું છે? તો કે સુખ અને શાંતિ જોઈએ છીએ. અરિહંત પરમાત્મા પાસે કેવી શાંતિ છે? કોઈ દિવસ જાય નહીં તેવી. અને આપણી શાંતિ કેવી છે? ક્ષણિક છે. સારામાં સારું ભોજન કર્યું તો પાછું સાંજે ફરીથી ભૂખ લાગે તો આપણી શાંતિ ક્ષણિક છે. ત્યારે અરિયન પરમાત્માની શાંતિ કેવી છે? તો કે શાંતિમાં પરિપૂર્ણ રીતે પ્રતિષ્ઠિત છે. તો અરિયન પરમાત્મા શાંતિના દૂત છે. આ જગતમાં શાંતિનો માર્ગ, મુક્તિનો માર્ગ, સમત્વનો માર્ગ, શ્રેષ્ઠ માર્ગ અરિયન પરમાત્માએ આપણને આપ્યો. અને સિદ્ધ પરમાત્મા શું છે? તો કે શાંતિના અખંડ ભંડાર છે. શાંતિના અખંડ ભંડાર છે. અખંડ ભંડારમાંથી તમે ગમે તેટલું લ્યો ખૂટે નહીં, ગમે તેટલું લ્યો એ ભંડાર ભરેલો રહીએ. પ્રશ્ન એ છે કે ભંડાર પાસે આપણે જવું જોઈએ. નમો સિદ્ધાણમ. અપ્રગટ દીવાને જેમ પ્રગટ થવા માટે પ્રગટ દીવા પાસે જવું જોઈએ એમ નમો સિદ્ધાણમ બોલો. શું બને? તો કે છે કે શાંતિનો આપણને પણ આસ્વાદ મળે. નમો આયરિયાણમ એ શું છે? તો કે શાંતિના દાતાર છે. આચાર્ય ભગવંત પાસે જાઓ. શું છે એમની પાસે? આપણે શા માટે જઈને માથું ઝુકાવીએ છીએ એમના ચરણમાં? તો કે શાંતિ અને સુખના સાચા દાતાર આચાર્ય ભગવંત છે. પંચાચાર પાળે અને પઢાવે અને જે કોઈ પણ તેની પાસે આવે એને શાંતિનો માર્ગ વ્યવસ્થિત રીતે બતાવે એ શાંતિના દાતાર છે. અરિયન પરમાત્મા શાંતિના દૂત, સિદ્ધ પરમાત્મા શાંતિનો અખંડ ભંડાર, આચાર્ય ભગવંત શાંતિના દાતાર અને ઉપાધ્યાય ભગવંત શાંતિના પ્રવક્તા. આખું એ શું, આખું એ શાસ્ત્ર શું છે? તો કે માનવને સંસારના સંકલેશ ક્લેશ વિઘ્ન વગેરેમાંથી છોડાવીને પરમ શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી એ શ્રુતમાં છે. આખું એ 14 આગમ 45 આગમ કે 14 પૂર્વ એ શું છે? તો કે શાંતિનું જ ઉપનિષદ છે. તો શાંતિના પ્રવક્તા છે ઉપાધ્યાય ભગવંત, શાંતિના પ્રવક્તા છે. અને સાધુ ભગવંત શું છે? તો કે શાંતિની દીવાદાંડી છે. દરિયામાં જ્યારે આપણું વહાણ ખરાબે ચડ્યું હોય, દરિયામાં આપણું વહાણ જ્યારે ભૂલું પડ્યું હોય, ત્યારે દરિયા કિનારે રહેલી દાંડી દીવાદાંડી પોતાને આ પ્રકાશથી કહે છે કે ભાઈ આ બાજુ આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો. અમે પોતે જીવનમાં જોયેલું છે એકવાર કે અમે ભૂલા પડી ગયેલા હતા મુંબઈના દરિયામાં. જો આ દીવાદાંડી ન હોત ને તો ક્યાં ઉતરા હોત તે ખબર નહોતી. એ શાંતિના દીવાદાંડી છે. તો સાધુ ભગવાન શું કરે છે? સહાય કરે છે. જેને સંસારનો કિનારો પાર કરવો છે એને દીવાદાંડી બનીને કહે છે અમારી પાસે આવો, અમારી પાસે આવો, અહીંયા તમે સલામત છો, અહીંયા તમારે વાંધો નથી. તો આ રીતે શાંતિ રૂપી 5 વિભૂતિ પાદ પંચ પરમેષ્ઠી છે. હવે પ્રશ્ન છે કે આપણે સંસારી જીવ ક્યાં છીએ? તો મનોવૈજ્ઞાનિકે બહુ સ્પષ્ટ વિશ્લેષણ કરીને કહ્યું છે કે આપણા બધાના જીવનમાં દેહાધ્યાસને કારણે અનંત કાળથી આ હું દેહ છું અને આ દેહ દ્વારા મારે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી છે. એ પ્રાપ્ત કરવાની એષણાને કારણે 9 પ્રકારના એક ભાવ આપણામાં રહેલા છે જેને 9 રસ કહે છે. સાહિત્યમાં પણ 9 રસ છે, અધ્યાત્મ માર્ગમાં પણ 9 રસ છે. અને જોજો કે આમાંથી કોઈને કોઈ એક ભાવમાં આપણે આપણી પ્રવૃત્તિ કરીએ છીએ. આપણા બધા જ સંસારી જીવ માત્ર આ 9 ભાવમાં ફર્યા કરે છે. છબીલભાઈ, એ ભાવ ક્યાં છે? તો કે છે કે એક તો શૃંગાર રસ છે, રસ છે. એક હાસ્ય રસ છે, એક કરુણા રસ છે, પછી એક રૌદ્ર રસ છે, એક વીર રસ છે, એક ભયાનક રસ છે, એક બીભત્સ રસ છે અને એક અદ્ભુત રસ છે. એ બધા રસ, રસનો અર્થ શું? કે રસ એટલે જે પ્રવૃત્તિમાં આત્મા ઓતપ્રોત બનીને જોડાયો હોય તે રસ કહેવાય. દાખલા તરીકે માનો કે સારામાં સારું ભોજન આપણે મૂકવામાં આવ્યું, પછી ભોજન લીધા પછી જે ભોજનનો રસ છે, એક રસ આવે, એને શબ્દથી વર્ણવી ન શકાય, પણ એક રસ આવે કે ભોજનમાં તૃપ્તિનો એક રસ આવે, એને શું કહે છે? આત્માનુભૂતિ. આત્મા જે પ્રવૃત્તિમાં मन वचन कायाना योगनी साथे पूरेपूरो भड़े एने रस कहे छे। ए रस नौ प्रकारना अपना जीवन में हशे। जो आखा दिवस नी प्रवृत्ति में का तो श्रृंगार रस में छे, का हास्य रस में छे, का करुण रस में छे, अर्थात अपने एम लगे कि अपनी प्रवृत्ति में आज आप शोकमग्न छे, का रौद्र रस है, कोई वीर रस है, भयानक रस है। हवे एने अप्रशस्त एवा आ रसों में आपणु जीवन जाय छे। तो शास्त्रकार भगवंतोए कह्युं छे कि आ नमस्कार मंत्रनी आराधना नौ प्रकारना अप्रशस्त रसमांथी नौ प्रकारना प्रशस्त रसमां लई जाय छे। आ नमस्कार मंत्रनुं कार्य जा छे अप्रशस्त भावमांथी अप्रशस्त रसमांथी प्रशस्तमां लई जाय। तो आपणे एक मात्र थोड़ी समझणपूर्वकनी विचारणा करिए कि संसारमां जे आ नव रस छे एने आपणे कई रीते जीवीए छीए। आ आपणा बधानो तादृश्य फोटो छो। दाखला तरीके मानो के संसारमां धन कमावू छे, धन एटलुं बधुं बधाने प्रिय छे कि एना माटे कोईने केवुं नथी पड़तुं के धन नथी जोतुं। तो कहे छे के धननो प्रेम एटलो बधो छे आपणने कि ए धन વયુને જવું જોઈએ, એ ધન આપણે સદાને માટે રહેવું જોઈએ। તો એ શું કહે છે, ધનનો જે અવિહળ પ્રેમ છે એને શૃંગાર રસ કહે છે। જાણે કે ધનમાં જ મારું જીવન પરિપૂર્ણ થઈ ગયું એને શૃંગાર રસ કહે છે। હવે એ શૃંગાર રસને આપણે અપ્રશસ્તમાંથી આપણે જાણીએ છીએ કે ધનનો રસ કાયમ ટકે એવો નથી। ઘણીવાર એ જ ધનવાનને ધન આપત્તિનું કારણ બની જાય છે, બરાબર? રેડ પડે ત્યારે શું થાય છે, ભાઈ તે આ પૈસા ક્યાં આવ્યા, એના કરતાં વાપરી નાખાવત તો, અથવા તો એ ધનનું સુખ ઘણીવાર ક્ષણિક હોય છે, માણસને બીજી કંઈ રોગ વગેરે આવી જાય તો ધન પણ કામમાં આવતું નથી કાંઈ। તો એ ધનનો જે પ્રેમ છે એ શૃંગાર રસ છે। હવે એને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં લઈ જવું છે તો શું કહે છે, તો કે ધનનો જે રસ છે એ પ્રભુ ભક્તિમાં એને ફેરવી નાખવો, પ્રભુ ભક્તિમાં આપણે એવા ભીંજાઈ જવું। પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે, પ્રભુની આંગી કરવી, પ્રભુની ભક્તિ કરવી, પ્રભુ પાસે નૃત્ય કરવું, પ્રભુ પાસે સારું સ્તવન કરવું, ભાવ કરવા, એ શું થયું, આપણામાં રહેલો જે શૃંગાર રસ છે એ પ્રભુ ભક્તિમાં પર્યવસિત થઈ જાય છે। એટલા માટે જ આ મંદિરો જે છે ને એ શૃંગાર રસને ઘણીવાર ફેરવી નાખવા માટે ઉત્તમ સ્થાન છે। જે મીરાબાઈ, નરસિંહ મહેતા, આપણે ત્યાં તેવા ઘણા બધા દ્રષ્ટાંતો છે કે ભક્તિમાં ને ભક્તિમાં જીવન બહુ જાય। ઘણીવાર એવા બહેનો પણ હોય, શ્રાવિકાઓ હોય છે કે દેરાસરમાં જાય તો બે કલાક પહેલાં તો નીકળે જ નહીં, એને આંગી કરવામાં રસ આવે, એને એને ભગવાનને સરસ મજાના આંગી કરે, ભગવાનની પાસે મૂકે, ચોખ્ખાઈ કરે, એક પણ પ્રવૃત્તિમાં ઉતાવળ નહીં, જાણે કે ભગવાન મારા સર્વસ્વ છે, મારા પરમ પ્રિય છે, મારા પરમ પતિ છે, એવી રીતે કરે તો શું થયું, શૃંગાર રસનું પર્યવસાન અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં થયું। જો આપણે ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ આ જ સંસારી ભાવોને અપ્રશસ્તમાંથી પ્રશસ્ત કઈ રીતે લઈ જવા અને છેવટે શાંત રસમાં આપણું જીવન કેમ આવી જાય તે બતાવેલું છે। પછી કે છે હાસ્ય રસ, આપણને કોઈ નિર્ધન જોવા મળે ત્યારે એની અવડાવડત ઉપર હસવું આવે, ક્યારે આ કેવો છે, એક આટલું નથી આવડતું, આટલી વસ્તુ નથી આવડતી, તો હાસ્ય રસ નિર્ધનની અનાવડત ઉપર ઘણીવાર આપણને આવે છે। કોઈ આપણે ત્યાં માગવા આવે ને તો પણ હસવું આવે, ખરો આ શું કરે છે, કંઈ કરતો નથી। હવે એને આપણે પ્રશસ્ત રસમાં કઈ રીતે કરવો, તો કે આપણા બહિર્મુખ જીવનની જે 42 ચેષ્ટાઓ છે એના ઉપર આપણને હસવું આવે કે હું પ્રભુનો પરમ ભક્ત બનીને પાછો આવી 42 બહિર્મુખ ચેષ્ટાઓમાં પાછું મારું જીવન જાય। ઘણા લોકો કહે ને આજે અમારે આ વ્યવહાર છે, આજે અમારે આ કરવાનું છે, આજે અમારે આ કરવાનું છે, આજે અમારે અહીંયા પહોંચવાનું છે। પ્રભુની ભક્તિ કરો એટલે પછી 4 વર્ષ પછીની બધી જ વસ્તુઓમાં પ્રશસ્ત રાગ અભિવ્યક્ત થવો જોઈએ। પરંતુ આપણે એક વ્યવહારિક ક્ષેત્રમાં એવા ડૂબેલા છીએ કે જેથી કરીને એક બાજુ પ્રભુની ભક્તિ કરીએ અને બીજી બાજુ જ્યારે વ્યવહાર આવે ત્યારે એમાં પૂરેપૂરા ડૂબી જઈએ। તો આધ્યાત્મિક પુરુષ પોતાની આ બહિર્મુખ ચેષ્ટાને શું કરે, બદલાવી નાખે. એ બહિર્મુખ ચેષ્ટાઓમાં રહે નહીં. અને ત્રીજું કરુણ રસ, તો કે નિર્ધનની દુર્દશા, નિર્ધનની દુર્દશા જોઈને કરુણ રસ આવવો જોઈએ, હસવું ના આવવું જોઈએ, બને તો આપણે એને ઉપયોગી થવું જોઈએ. બે દિવસ પહેલા મારા ઘર પાસે છબીલભાઈ એક જે બનાવ બન્યો, આજે મારું હૃદય હલી ગયું છે. ઓલી કચરાની પેટી આવે ને, કચરાની પેટી મ્યુનિસિપાલિટીની, એ કચરાની પેટી મારા ઘરથી 25-30 ફૂટ દૂર છે. અને સવારના પોરમાં કોઈ એક છોકરો 6 વર્ષ કે 7 વર્ષનો એ પેટીમાં અંદરમાં ગયો અને પ્લાસ્ટિકની કોથળીઓ એમાંથી હોય તો વીણતો હતો. છોકરો બહુ નાનો હતો અને બહારથી કોઈને ખબર ન પડે કે આ પેટીમાં છોકરો છે. અને જે શેરી વાળવાવાળી બાઈ છે, 4 ડબ્બા ભરીને આવી અને 4 ડબ્બા એની અંદરમાં ઠૈલવા પેલા છોકરા ઉપર પડ્યા. છોકરાએ બૂમ પાડી, બધાએ છોકરાને બહાર કાઢ્યો. તો તને શરમ નથી આવતી કે તું આવી રીતે કરે છે? ઓલી કે ભાઈ મને શું ભાઈ ખબર, બધા વડે શેરીની વાળવાવાળે કે તે જોયું નહીં, પણ કે ભાઈ આમાં મને શું ખબર પડે કે અંદરમાં કોઈ છોકરો હશે, મેં તો 4 ડબ્બા ઠલવી દીધા. છોકરો બહાર રહીને ધ્રુસકે ધ્રુસકે રડે છે, શું કામ? તો કે જો દાદા, હું 5 કિલો પ્લાસ્ટિક ભેગું કરીને ન આપું તો મારી માં મને આજે જમવાનું નથી આપતી. આ કેવી કેવી નિર્ધનની દુર્દશા કેવી છે! જો હું 5 કિલો પ્લાસ્ટિક ભેગું ન કરું સાંજ સુધીમાં તો મને મારી માં સાંજે જમવા આપતી નથી. 6 કે 7 વર્ષના છોકરા ઉપર આ જુલમ થાય ત્યારે આપણને એમ થાય કે આપણા જીવનમાં જે કંઈ પણ આપણે ભોગ ભોગવીએ છીએ એ કેટલા બધા અસ્થાને છે. નિર્ધનની દુર્દશા, આ છોકરાની દુર્દશા જોઈને થાય તો હવે એને આપણે પ્રશસ્તમાં લઈ જવું છે. જો અહીંયા નમસ્કાર મંત્રની જ આરાધના છે, નવ પદ નવકારના નવરત, તો કે સર્વ જીવોને પોતાના જેવા જોવા, આત્મવત સર્વભૂતેષુ, આ ભાવના આપણા જીવનમાં આવવી જોઈએ. કેવી? શાબ્દિક નહીં, ચરિતાર્થ થવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી 2 ભૂખ્યા પેટનું તો ભૂખ સંતોષો, આ પ્રશસ્ત રાગ છે આખો. અને પછી આગળ છે રૌદ્ર રાસ, રૌદ્ર ધ્યાન. રૌદ્ર રસ શેનો? કે મારું ધન કોઈ અપહરણ કરી ન જાય એના માટે કેટલી તકેદારી, બરાબર છે ને? કે આપણે શું કહીએ, બંગલાની આગળ સિપાઈ રાખીએ, ફેક્ટરીમાં પણ સિપાઈ રાખીએ, પણ જો અપહરણ થવાનું હોય તો માધવપુરા બેંક પણ બની જાય ને, બરાબર છે ને? ખૂબ ડાયા, જ્યાં ઘણા ડાયા હોય ને ત્યાં લૂંટાય, બરાબર છે? કોઈના 5 લાખ ને, કોઈના 12 લાખ, કોઈના 28 લાખ ગયા છે પાછા કે છીએ રાજકોટમાં. તો આ ધનનું કોઈ અપહરણ કરી ન જાય એની જાગૃતિ એ રૌદ્ર રસ છે. હવે એને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં કેવી રીતે લઈ જવું છે? તો કહે છે 8 કર્મનાશ માટે સખત ઉદ્યમ કરવો, કર્મોની સામે લાલ આંખ કરવી એ રૌદ્ર રસ. કર્મો મને હરાવી ન જાય એ રૌદ્ર રસનો પ્રશસ્ત ભાગ છે. અને પછી વીર રસ, એટલે નવું નવું ધન કમાવા માટે આપણને કેટલો બધો ઉત્સાહ હોય છે. ચારે બાજુથી જોતા હોય છે કે કઈ ભાઈ કોઈ ઠેકાણે વધારે સારું મળી શકે એમ છે, વધારે સારું. એને શું કહે છે? વીર રસ કહે છે. તો એ વીર રસને આપણે પ્રશસ્ત રાગમાં લઈ જવું હોય તો શું થાય? તો કે નિત્ય આરાધનામાં નવો નવો ઉત્સાહ પ્રસન્ન થાય. એક દિવસ પણ આપણને આરાધનાનો કંટાળો ન આવવો જોઈએ. સામાયિક કરો, ચૈત્ય વંદન કરો, પ્રભુ ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, પણ નિત્ય આરાધનામાં નિત્ય નૂતન આનંદ વધતો જ આવવો જોઈએ, એમાં કંટાળો ન આવે. જેમ ધનના નવા નવા માર્ગ ગોતવામાં આપણે કેટલા પાવરધા હોઈએ છીએ, 60 વર્ષ થયા હોય તો પણ કોઈ નવો સારો ધંધો મળતો હોય તો શરૂ કરવામાં વાંધો આવે, એમ રોજે રોજ આરાધનામાં કંઈક નવું નવું તત્વ મળે એની હંમેશા ઈચ્છા રહે એ વીર રસ છે. અને પછી ભયાનક રસ, ધન વગરની દરિદ્રતાની કલ્પના અને ધન ચાલ્યું જાય તેની કલ્પના એ ભયાનક રસ છે. તો કે એની સામે ધર્મ વગરનો એક દિવસ ન જાય એની તકેદારી એ ભયાનક રસ છે. જો આજે હું ગફલતમાં રહ્યો અને ધર્મ કર્યા વગરનો દિવસ ગયો અને જો મારું જીવન આજે પૂરું થઈ જશે, તો મેં એમને જ વાત કરી, અમારા પ્લોટ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ મનસુખભાઈ ગઈકાલે પ્લેનમાં અહીંયાથી તબિયતને માટે મુંબઈ જતા હતા અને પ્લેનમાં જ હાર્ટ ફેલ થઈ ગયું એમનું. ગઈકાલે મુંબઈ જતા હતા, એમને ખાસ આગ્રહ કરીને મોકલાવ્યો કે ભાઈ તમે એકવાર મુંબઈ બતાવી આવો. તો કે ભાઈ હવે 5મી 6મી તમે જુઓ તો ખરા, આજે હાર્ટની ઘણી બધી દવાઓ છે, પણ એક દિવસ પણ ધર્મ આરાધના વગરનો ન જ આવવો જોઈએ. અમારા ગુરુ મહારાજ કહેતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિને મળો ત્યારે જાણે કે તેને છેલ્લી વાર મળો છો એવી રીતે મળજો. તેમાં કેટલો સ્વાદ હોય, કેટલો મૈત્રી ભાવ હોય, કેટલું વાત્સલ્ય હોય. જાણે કે કોઈ વ્યક્તિને બીજું આપણામાંથી કોઈ એમ નહીં કહી શકે કે પાછા આવતા રવિવારે અહીંયા બધા બેસી શકશું. કોઈ કહી શકશે ડાક્ટર સાહેબ ખરું તમે કહી શકો, તમે કહી શકો કે ના આવતા રવિવારે તમે આવશો? કોઈ ના કહી શકે. એક કલાક પછી શું થવાનું છે? તો આપણા જીવનનું એક આ ઉપનિષદ બની જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને મળો ત્યારે મૈત્રી વાત્સલ્ય ભાવથી છલોછલ આંખમાં અમી દ્રષ્ટિથી મળો. એનું નામ તમારા જીવનમાં આ ભયાનક રસને જીવવાનવા છે. આવતીકાલને કોને ખબર છે? એટલા માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે જેને પણ પોતાના જીવનમાં સુકૃત કરવું હોય એને મુલતવી રાખવું નહીં. શું? સુકૃત જેટલા કરવા એટલે પોતાના હાથે કરી લેવા. આપણે ગયા પછી આપણા છોકરા કરે કંઈ ખબર પડે કંઈ એને કંઈ પહોંચ આવે છે ત્યાં, કે આ પ્રમાણે કે સુકૃત કરવા માટે કોઈ દિવસ મુલતવી રાખવું નહીં. સુકૃત કરી લેજો જેટલા કરવા હોય એટલા બધા. સુકૃતને મુલતવી રાખતા નહીં, કેમ કે આપણા હાથે કરશો તો એનો આનંદ છે, અને પછી કરે તો એ તો ઔચિત્ય છે, વ્યવહાર છે. આપણા છોકરાઓ આપણી પછવાડે સુકૃત કરે એમાં ના નથી, પણ આપણા હાથે કરો ને એનો આનંદ છે, એનો આનંદ છે. માટે આ એક બહુ મહત્વની વાત છે. એક દિવસ પણ ધર્મ આરાધના વગરનો જાય એ દિવસે મારો દિવસ કમાણી વગરનો ગયો છે. અને પછી બિભત્સરસ ધન માટેની યાચના લોકો જે કરે છે જુદી જુદી રીતે. એટલા બધા લોકો ઘરે આવે ઓલા ડાક્ટરોની ફાઇલ લઈને કે સાહેબ આ દવા લેવાની છે. દવા તો હોસ્પિટલમાં મફત મળે છે. ના સાહેબ બહુ તકલીફ છે. અને 5000થી શરૂ કરે તો આપણે એમ કરીએ હોસ્પિટલમાં તારી સાથે આવું અને તને દાખલ કરાવી દઉં અને દવા વગેરેનું ટ્રસ્ટ કરી દેશે. ના સાહેબ એમ નહીં, કંઈક તો આપી દો તમે. એનું કારણ શું છે કે માત્ર આ એક બાનાની નીચે પૈસા ભેગા કરવા છે. મોટા ભાગના માણસો જે આવા સાચા પણ હશે એમાં, પણ આ કહેવાય ને ધન વગરની દુર્દશા માણસને કેટલો લાચાર બનાવે છે. મારે ત્યાં એકવાર એવી વ્યક્તિ આવેલી હતી કે ભાઈ બહુ તકલીફ છે. શું તકલીફ છે? તો કે મારી માં ગુજરી ગઈ છે અને અવલબંજન પહોંચાડવા માટે મારે અમદાવાદથી એમ્બ્યુલન્સ અહીંયા લાવવાના છે, તમે આપો ને કંઈ કે. હવે આપણે આવા સમાચાર સાંભળીએ ને સ્વાભાવિક રીતે 200-500 આપીએ. બીજે દિવસે ખબર પડી કે આવું તો એ દર અઠવાડિયે નાટક કરે છે. બોલો લ્યો, ધન વગરની નું કારણ છે જુગાર રમવા પૈસા જોઈએ છે. કે આ બાનું આપો તો ગમે તેનું હૃદય પીગળી જાય કે ભાઈ હવે આ અવલબંજનની વાત કરે છે તો 200-500 રૂપિયા પાછો આપણો સ્નેહી હોય પાછો. તો આ ધન વગરની જે યાચના વિડંબના છે જે એ બિભત સરસ છે, એની સામે એને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં લઈ જવું હોય શું થાય? તો કે આ શરીર અશુચિથી ભરેલું છે, એ શરીર પ્રત્યે રાગ કે દ્વેષ કરવા જેવો નથી અને માત્ર આ દેહ દ્વારા ધર્મની આરાધના કરવા જેવી છે. આ બિભત સરસને ઉર્જીકરણ કરવાની વાત છે. એક એક રસને પાછા પલટાવીને મોક્ષમાં કેવી રીતે સાધક બને એની વાત છે. તો જો ફરીથી આપણે જોઈએ શૃંગાર રસ પ્રભુની ભક્તિ, એવી કરો પ્રભુની ભક્તિ કે એમાં લે. અને સ્નાત્ર કરતી વખતે તમે તમારી રીતે નૃત્ય કરો, બધું ભૂલી જાઓ. ભગવાન પાસે જે કંઈ પણ કરો છો એ તમને એક શૃંગાર રસની પરાકાષ્ઠાએ પ્રભુની ભક્તિ જોડી આપે છે. સર્વ જીવોને પોતાના જેવા જોઈને કોઈ પણ દુઃખી જીવનું દુઃખ કરવું એ કરુણ રસનો ઉચ્ચી ભાવ ઉદ્વીકરણનો ભાવ છે. નિત્ય આરાધના નવી નવી કરવી એ વીર રસ છે. અને ભયાનક રસ ધર્મ વગરનો એક દિવસ ન જાય એ ભયાનક રસ છે. દેહની અશુચિતા વિચારવી એ બિભત્સ રસ છે. બિભત્સ રસનું સર્વોપરીપણું છે અને છેવટે કે છે અદ્ભુત રસ છે. માણસને કોઈ ડલ્લો લાગી જાય, ધન કમાઈએ, કેટલો બધો આનંદ થયો હોય, બહુ આનંદ છે. એવી રીતે આત્માની અનંત શક્તિનો સ્પર્શ થાય એ અદ્ભુત રસ છે. નમો અરિયંતાણમની આરાધના તમે કરો અને આરાધના કરતાં 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 એક વખત આત્માનુભૂતિ તમારા જીવનમાં સ્પર્શી જાય એ અદ્ભુત રસ છે. પણ આ બધાએ રસ, આઠે આઠ રસ, એનું સમવતાર ક્યાં થાય છે? તો કે શાંત રસમાં થાય છે. અને શાંત રસ એટલે શું છે? ધનોપાર્જન પછી તૃપ્તિ, એ રીતે દ્રઢ વૈરાગ્ય ધારણ કરી સ્વદ્રવ્યમાં સમત્વ ધારણ કરી સમાય જમવું એ શાંત રસ છે. બધા જ રસો આ નવમા છેલ્લા શાંત રસમાં આવીને સમાઈ જાય છે. અરિયન પરમાત્માએ પણ પોતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને પોતે પરમ શાંતિને પરમ સમત્વને પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા. તો નમો અરિયંતાણની આરાધના આપણે કરીએ છીએ પ્રભુ પાસે, એ જ માગીએ છીએ કે હે પ્રભુ, મને આપની કૃપાના પ્રભાવે આ શાંત રસમાં ઝીલાવો, શાંત રસમાં સમત્વ રસનું મને દાન આપો. તો આપણે સૌ આ શાંત રસમાં જવા માટે એક માળા ગણીને આપણો સ્વાધ્યાય આગળ ચલાવશું. બધી આરાધના જો શાંતિ માટે નથી, સમત્વ માટે નથી, તો માનજો કે આરાધના હજી પરિઘની છે, ઉપર છલ્લી છે. નમસ્કાર મહામંત્રની આરાધના શેના માટે છે? તો કે પરમ શાંતિ, સમત્વ અને સૌમ્ય ભાવ, સામ્ય ભાવ પ્રાપ્ત કરવા માટે છે. તો એક માળા 5 મિનિટને માટે આપણે ગણીને આપણે પછી આપણું કાર્ય આગળ ચલાવશું. આ નવ રસ સંસારમાં આપણે તો અનાદિકાળથી 8-8 રસમાં જીવનને ફેરવીએ છીએ, એને પરિવર્તન કરીને સાત્વિક રસોમાં લઈ જઈએ, એટલા માટે આ નમસ્કાર મંત્રની આરાધના છે. નમસ્કાર મંત્રના આરાધકમાં આ 8 રસના ગુણ પડેલા છે, એને ઉદ્દીપન કરવા માટે એક માળા સમૂહમાં ગણીને કહીએ પ્રભુ પાસે કે અમારી તમામ પ્રવૃત્તિનું પર્યવસાન શાંત રસમાં થાવ પ્રભુ, એ માગણી સાથે એક માળા આપણે ગણીએ. નમસ્કાર મંત્રનો સામૂહિક જાપ એ કેવું વાતાવરણ કરે છે, ચાલુ રાખજો. નવરસની જે વાત કરી એ એટલી બધી મહત્વની છે, શાસ્ત્રોક્ત છે. પન્યાસજી મારા સાહેબ કહેતા કે જો સંસારના આ અપ્રશસ્ત ભાવોને પ્રશસ્ત કરતા આવડી જાય તો સંસાર ખાબોચ્યું બની જાય, પરંતુ આપણે આ અપ્રશસ્ત ભાવોને એકમાત્ર આપણી તૃષ્ણા સંતોષવા માટે જ કરેલો છે. આ રસ જે છે ને એ તૃષ્ણાની તૃપ્તિ માટે છે, અને પ્રશસ્ત રસ છે એ તૃપ્તિના ઉદયકાળ માટે છે. તો તૃષ્ણામાંથી તૃપ્તિમાં જવા માટે આ રસનું આપણે પરાવર્તન કરવાનું છે. સન્યાસી મારા સાહેબ કહેતા કે તમે બધા એટલા મહાન તપસ્વી છો કે મને તમારી ઈર્ષા આવે છે. સાહેબ શું તમે વાત કરો છો, અમે કંઈ તપસ્વી ના, કે તમે તપસ્વી છો અને તમને ખરેખર હું નમસ્કાર કરું છું. અમે એવું ક્યું તપ કરીએ છીએ? તો કે તમે બધા જ, અમે આવી ગયા આપણે બધા જ કેવા છીએ? તો કે આત્માને ખોઈ નાખવાનું તપ સુંદર રીતે આ ભાવમાં કરી રહ્યા છીએ. આત્માને ખોઈ નાખવાનું તપ આપણે બધા એટલા નિષ્ણાતપૂર્વક કરીએ છીએ કે આપણને પછી બીજી ચિંતા નથી. સાથે એ વાક્ય આપતા હતા કે મૃત્યુ પહેલાના જીવનમાં સુખ માટેની જેટલી ચિંતા કરો છો તેટલી ચિંતા મૃત્યુ પછીના જીવન માટે છે? આ પ્રશ્નનો પણ જવાબ નથી. આવો ઉત્તમ દેહ મળ્યા પછી આપણે અપ્રશસ્ત ભાવોમાં એકમાત્ર તૃષ્ણાની તૃપ્તિ માટે જો આયુષ્ય ખર્ચી નાખીએ તો આપણે ડાયા ગણાય કે મૂર્ખા ગણાય? ડાક સાહેબ મને ખબર નથી કેવા ગણાય, કેવા ગણાઈએ આપણે? ઓહો, આ મહાપુરુષો આપણને પ્રેમપૂર્વક આ વાત કરે છે કે આટલી ઊંચી કક્ષાની સ્થિતિએ તમે આવ્યા પછી હવે આ સંસારના કંગાલ